એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું અમેરિકન સાહિત્યની એક એવી કૃતિ વિશે જેણે એમ કહીએ કે જાયઝ યુગની ચમકદમક અને તેના અંધકારને બરાબર શબ્દોમાં મઢી લીધો છે, એફ સ્કોટ ફિત્ઝજેરાલ્ડ કૃત ધ ગ્રેટ ગેટ્સબી.
હા, ખરેખર ફિત્ઝજેરાલ્ડ એ 1920ના દાયકાના અમેરિકાના જેને રોરિંગ ટ્વેન્ટીઝ કહેવાય છે ને, એના આત્માના જાણે ચિત્રકાર હતા. એમની કલમમાં એ યુગનો વૈભવ, પેલું ઉન્માદ, પણ સાથે સાથે એની નીચે છુપાયેલું નૈતિક પોકળપણું અને ભ્રમણાઓનું તૂટવું, આ બધું જ દેખાય છે.
અને ધ ગ્રેટ ગેટ્સબી જો 1925માં પ્રકાશિત થઈ, એ ફિત્ઝજેરાલ્ડની કદાચ સૌથી પ્રખ્યાત કૃતિ ગણાય. સમય જતાં એ અમેરિકન સ્વપ્નના ખ્યાલ સાથે એકદમ ગાઢ રીતે જોડાઈ ગઈ છે. પેલું અમેરિકન સ્વપ્ન એટલે શું? સામાન્ય રીતે એવી માન્યતા કે ભાઈ, સખત મહેનત કરો, દૃઢ નિશ્ચય રાખો તો કોઈ પણ વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાંથી આવ્યો હોય એ સફળતા અને સુખ મેળવી શકે, ખાસ કરીને આર્થિક રીતે. પણ આ નવલકથા આ સ્વપ્નની એક જુદી જ, થોડી જટિલ અને કદાચ વધુ કરુણ છબી રજૂ કરે છે.
બરાબર કહ્યું. વાર્તા આપણને 1922ના ઉનાળામાં ન્યૂયોર્ક નજીક લઈ જાય છે. લોંગ આઇલેન્ડના બે કાલ્પનિક વિસ્તારો છે, વેસ્ટેગ અને ઈસ્ટેગ. ઈસ્ટેગ એટલે જૂનો પૈસો, જ્યાં પેઢીઓથી ધનવાન સ્થાપિત પરિવારો રહે, જેમના માટે સંપત્તિ અને સમાજમાં મોભો વારસાગત છે. અને વેસ્ટેગ એટલે નવો પૈસો, જેમણે હમણાં હમણાં કદાચ કોઈ અશંકાસ્પદ રીતે પૈસા કમાયા છે અને પેલી ઈસ્ટેગની ભદ્ર દુનિયામાં પ્રવેશવા મથે છે. આ બે દુનિયા વચ્ચેનો તણાવ એ જ વાર્તાના કેન્દ્રમાં છે.
અને આ દુનિયામાં આપણો પ્રવેશ કરાવે છે નિક કેરાવે, જે વાર્તા કહે છે. મધ્ય પશ્ચિમથી આવેલો છે, યેલ યુનિવર્સિટીમાંથી ભણેલો, બોન્ડના વેપારમાં નસીબ અજમાવવા આવ્યો છે. તે વેસ્ટ એગમાં એક નાનું ઘર ભાડે રાખે છે અને એ ઘર એક મોટા આલિશાન મહેલની બરાબર બાજુમાં છે. અને આ મહેલનો માલિક છે રહસ્યમય જે ગેટ્સબી.
હા, નિક શરૂઆતમાં તો એક નિરીક્ષક જેવો છે. એના પિતાએ એને સલાહ આપેલી કે બીજાઓનો ન્યાય કરતા પહેલા યાદ રાખજે કે દુનિયામાં બધાને તારા જેટલા ફાયદા નથી મળ્યા. આ સલાહ એને થોડો અલિપ્ત રાખે છે. એ ઈસ્ટ એગમાં રહેતી એની દૂરની પિતરાઈ બહેન, સુંદર પણ થોડી ઉદાસ દેખાતી ડેઝી બુકાનન, અને એના ખૂબ પૈસાદાર, દેખાવે પ્રભાવશાળી પણ ઘમંડી અને પેલા વંશીય પૂર્વગ્રહવાળા પતિ ટોમ બુકાનનને મળે છે. એ સાંજની મહેફિલમાં જ આપણને પેલા ભદ્ર સમાજની પોકળતા અને અંદરના તણાવની ઝલક મળી જાય છે. ત્યાં નિક જોર્ડન બેકરને પણ મળે છે, એક પ્રખ્યાત ગોલ્ફ ખેલાડી, સુંદર પણ થોડી ઉદ્દત અને અપ્રમાણિક પણ.
હા, અને એ જ રાત્રે જ્યારે નિક વેસ્ટેગ પાછો આવે છે ત્યારે પહેલીવાર ગેટ્સબીને જુએ છે. પણ કેવી રીતે? દૂરથી જ. ગેટ્સબી પોતાના બગીચાના છેડે ઊભો છે અંધારામાં, અને ખાડીની પેલેપાર દેખાતા એક લીલા પ્રકાશ તરફ હાથ લંબાવી રહ્યો છે. જાણે કોઈ ઊંડી તરસથી કોઈ અપ્રાપ્ય વસ્તુ સુધી પહોંચવા મથતો હોય. આ લીલો પ્રકાશ જે ડેઝીના ઘરની ડોક પર લાગેલો છે, એ પછીથી ગેટ્સબીના સ્વપ્નનું, એની આશાનું અને છેવટે એની ભ્રમણાનું એકદમ શક્તિશાળી પ્રતીક બની જાય છે.
પણ ગેટ્સબીની દુનિયા સમજવા માટે ખાલી ઈસ્ટેગ અને વેસ્ટેગની ચમકદમક જોવી પૂરતી નથી, એની નીચે જે દબાયેલું છે એ પણ જોવું પડે. ફિત્ઝજેરાલ્ડ આપણને રાખની ખીણ એટલે કે વેલી ઓફ એશિસમાં લઈ જાય છે. વેસ્ટેગ અને ન્યૂયોર્ક શહેર વચ્ચેનો એક ઉદાસ, રાખ અને ફેક્ટરીના કચરાથી ભરેલો વિસ્તાર, જાણે પેલા શ્રીમંતોના ભોગવિલાસનું પરિણામ હોય, નૈતિક અને આધ્યાત્મિક રીતે ઉજ્જળ જમીનનું પ્રતીક.
અને આ ખીણ પર જાણે નજર રાખી રહી હોય એમ એક જૂના જાહેરાતના બોર્ડ પર ડૉક્ટર ટી જે એકલબર્ગની મોટી મોટી ચશ્મા પહેરેલી આંખો છે. આ આંખો જાણે ભગવાનની ઉદાસીન નજરનું પ્રતીક, જે બધું જુએ છે પણ કશું કરતી નથી. અહીં જ ટોમ નિકને પોતાની પ્રેમિકા મર્ટલ વિલ્સન સાથે મળવા લઈ જાય છે. મર્ટલ, જે જ્યોર્જ વિલ્સન નામના એક નિસ્તેજ જીવનથી હારેલા ગેરેજ માલિકની પત્ની છે. એ પોતે જીવનના ઉત્સાહથી ભરપૂર છે, પણ સાથે જ અસંસ્કારી અને ભૌતિકવાદી પણ છે. ટોમ, નિક અને મર્ટલ શહેરમાં એમના ગુપ્ત એપાર્ટમેન્ટમાં જાય છે. ત્યાં એક ઘોંઘાટવાળી દારૂડિયા પાર્ટી થાય છે. આ પાર્ટીમાં ટોમની ક્રૂરતા અને બેવફાઈ ખુલ્લી પડે છે. જ્યારે મર્ટલ ટોમને ઉશ્કેરવા વારંવાર ડેઝીનું નામ લીધા કરે છે, ત્યારે ટોમ ગુસ્સામાં એનું નાક તોડી નાખે છે. આ હિંસા એ જહાજયુગની સપાટી નીચે છુપાયેલી બર્બરતા અને નૈતિક અધપતનનો જાણે સંકેત આપે છે. ટોમ જેવા જૂના પૈસાવાળા લોકો એમ માને છે કે તેઓ નિયમોથી ઉપર છે, અને આ બધાની વચ્ચે નિકને આખરે ગેટ્સબીની પેલી પ્રખ્યાત શનિવાર રાતની પાર્ટીઓમાંની એકનું આમંત્રણ મળે છે. આ પાર્ટીઓ તો જાણે દંતકથા જેવી છે. અકલ્પનીય વૈભવ, સેંકડો મહેમાનો, મોંઘો દારૂ, જીવન સંગીત. પણ વિચિત્ર વાત એ છે કે મોટાભાગના મહેમાનો યજમાન ગેટ્સબીને ઓળખતા જ નથી. બસ એની સંપત્તિ અને પાર્ટીઓનો આનંદ લેવા આવ્યા છે. ગેટ્સબી વિશે જાત જાતની અફવાઓ ફેલાય છે. કોઈ કે જર્મન જાસૂસ હતો, કોઈ કે એણે ખૂન કર્યું છે, શું ને શું.
નિક આ ભીડમાં એકદમ ખોવાયેલો અને એકલો અનુભવે છે, ત્યાં સુધી કે જોર્ડન બેકરને મળે છે અને પછી અચાનક એની મુલાકાત એક વ્યક્તિ સાથે થાય છે જે એને યુદ્ધ સમયના સાથી તરીકે ઓળખે છે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ ખુદ જી ગેટ્સબી. નિક ગેટ્સબીના પેલા દુર્લભ આશ્વાસન આપતા સ્મિતથી બહુ પ્રભાવિત થાય છે, પણ સાથે જ એને ગેટ્સબીમાં એક પ્રકારની ઔપચારિકતા અને અંતર પણ અનુભવાય છે. આ પાર્ટીઓ એ ગેટ્સબીએ રચેલી એક ભવ્ય માયાજાળ છે, એક દેખાડો માત્ર.
ધીમે ધીમે નિક અને ગેટ્સબી વચ્ચે થોડો સંબંધ બંધાય છે. ગેટ્સબી નિકને પોતાની ભવ્ય કારમાં ન્યૂયોર્ક લંચ પર લઈ જાય છે. રસ્તામાં એ નિકને પોતાની જીવનકથા કહે છે. ઓક્સફર્ડ ભણેલો, યુદ્ધનો હીરો, ધનિક પરિવારનો વારસદાર. પણ આખી વાર્તા નિકને બનાવટી લાગે છે, જાણે ગેટ્સબી કોઈ પાત્ર ભજવી રહ્યો હોય.
અને લંચમાં એમની મુલાકાત મેર વુલ્ફશેમ નામના એક સંદિગ્ધ યહૂદી જુગારી સાથે થાય છે, જેણે 1919ની વર્લ્ડ સિરીઝ ફિક્સ કરી હોવાનું કહેવાય છે અને જેના કફલિંક માણસના દાંતના બનેલા છે.
બાપરે!
હા, આ મુલાકાત ગેટ્સબીની સંપત્તિના ગેરકાયદેસર સ્ત્રોત એટલે કે બુટલેગિંગ, ગેરકાયદે દારૂનો વેપાર તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. ગેટ્સબીનું સ્વપ્ન ભલે ગમે તેટલું સુંદર હોય પણ એનો પાયો કાદવમાં ખૂંપેલો છે.
પણ આ બધું ગેટ્સબી શા માટે કરી રહ્યો છે? આટલી મહેનત, આટલો દેખાડો, આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે જોર્ડન બેકર. તે નિકને કહે છે કે 5 વર્ષ પહેલાં લુઇસવિલમાં ગેટ્સબી, ત્યારે એક ગરીબ લશ્કરી અધિકારી, અને ડેઇઝી, એક યુવાન લોકપ્રિય અને ધનિક છોકરી, વચ્ચે ખૂબ ઊંડો પ્રેમ હતો. પણ ગેટ્સબી યુદ્ધમાં ગયો અને ડેઇઝીએ પરિવારના દબાણ હેઠળ આવીને ટોમ બુકેનન સાથે લગ્ન કરી લીધા.
અને ગેટ્સબી યુદ્ધ પછી એણે બસ એક જ લક્ષ્ય રાખ્યું, એટલી બધી સંપત્તિ કમાવી કે તે ડેઝીને પાછી મેળવી શકે, તેને ટોમની દુનિયાથી દૂર લઈ જઈ શકે. એટલે જ તેણે ડેઝીના ઘરની સામે ખાડીની પેલે પાર આ મહેલ બનાવ્યો. તેની પાર્ટીઓ, તેનો વૈભવ, બધું જ ડેઝીનું ધ્યાન ખેંચવા માટે. એક દિવસ તેની પાર્ટીમાં આવે એ આશાએ. અને હવે ગેટ્સબી નિક પાસે એક મદદ માંગે છે. શું નિક ડેઝીને પોતાના ઘરે ચા માટે બોલાવી શકે, જેથી ગેટ્સબી આકસ્મિક રીતે ત્યાં આવી શકે અને 5 વર્ષ પછી તેને મળી શકે?
આ ખરેખર એક રોમાન્ટિક તો છે જ, પણ થોડી ઝૂનુની યોજના જેવી લાગે છે. ગેટ્સબીનું પાત્ર અહીં વધુ સ્પષ્ટ થાય છે. એ ખાલી પૈસાદાર નથી, એ એક આદર્શવાદી સ્વપ્નદ્રષ્ટા છે જે ભૂતકાળને ફરીથી જીવવા માંગે છે. એની પાસે, નિકના શબ્દોમાં કહીએ તો, આશા રાખવાની અસાધારણ ક્ષમતા છે. પણ આ સ્વપ્ન વાસ્તવિકતાથી કેટલું દૂર છે? અને ડેઇઝી, શું તે ગેટ્સબીની કલ્પના જેવી જ છે? એ સુંદર છે, મોહક છે, પણ શું એનામાં ગેટ્સબીના સ્વપ્નને સાકાર કરવાની શક્તિ કે ઈચ્છા છે? એનો અવાજ, જે નિકને પૈસાથી ભરેલો લાગે છે, એ જ કદાચ એના પાત્રની ચાવી છે. મતલબ કે તે આરામ, સુરક્ષા અને સ્ટેટસને પ્રેમ કરતા વધુ મહત્વ આપે છે.
આ મુલાકાત ગોઠવવા રાજી થાય છે. તે દિવસ ભારે વરસાદી અને તંગ હોય છે. ગેટ્સબી તો ખૂબ બેચેન છે. શરૂઆતમાં મુલાકાત થોડી અણઘડ રહે છે, પણ પછી ધીમે ધીમે ગેટ્સબી અને ડેઝી વચ્ચે જૂની લાગણીઓ ફરી જાગે છે. ગેટ્સબી તેમને પોતાના મહેલની મુલાકાતે લઈ જાય છે, પોતાની સંપત્તિનું પ્રદર્શન કરે છે. જ્યારે તે પોતાના કબાટમાંથી રંગબેરંગી મોંઘા શર્ટનો ઢગલો ડેઝી સામે ફેંકે છે ત્યારે ડેઝી રડી પડે છે. કદાચ ગુમાવેલા સમય માટે, કદાચ સંપત્તિના ભાર નીચે દબાઈને, કદાચ ગેટ્સબીના પ્રેમની તીવ્રતા જોઈને, કોણ જાણે, પણ એ ક્ષણ ગેટ્સબીના સ્વપ્નની ટોચ જેવી છે.
પણ આ સ્વપ્ન કેટલું નાજુક છે એ પણ તરત જ સ્પષ્ટ થાય છે. ગેટ્સબીને ખાલી ડેઝીનો પ્રેમ પાછો નથી જોઈતો, એ ઈચ્છે છે કે ડેઝી ટોમને કહે કે તેણે એને ક્યારે પ્રેમ કર્યો જ ન હતો, એ ભૂતકાળના 5 વર્ષ જાણે થયા જ નથી એમ ભૂંસી નાખવા માંગે છે. જ્યારે નિક એને સમજાવે છે કે ભાઈ ભૂતકાળને પુનરાવર્તિત ન કરી શકાય, ત્યારે ગેટ્સબીનો પેલો પ્રખ્યાત જવાબ છે, ભૂતકાળને પુનરાવર્તિત ન કરી શકાય, કેમ નહીં, અલબત્ત કરી શકાય. આ એની ભ્રમણાની પરાકાષ્ઠા છે, એ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર જ નથી.
અને આ ભ્રમણા તૂટવાનો દિવસ આવે છે નવલકથાના 7મા પ્રકરણમાં, જે વાર્તાનું શિખર છે, ક્લાઇમેક્સ. ઉનાળાનો એક અત્યંત ગરમ અસહ્ય દિવસ, જે વાતાવરણના તણાવનું જ પ્રતીક છે. ડેઝી, ટોમ, ગેટ્સબી, નિક અને જોર્ડન બધા ન્યૂયોર્ક શહેરની પ્લાઝા હોટેલમાં ભેગા થાય છે. ત્યાં ટોમ અને ગેટ્સબી વચ્ચેનો મુકાબલો ફાટી નીકળે છે. ટોમ ગેટ્સબી પર ગેરકાયદેસર રીતે પૈસા કમાવવાનો આરોપ મૂકે છે અને ડેઝીને પસંદગી કરવા દબાણ કરે છે. ગેટ્સબી કે ટોમ?
ગેટ્સબી તો એમ જ ઈચ્છે છે કે ડેઝી કહી દે કે તેણે ટોમને ક્યારે પ્રેમ કર્યો જ ન હતો. પણ દબાણ હેઠળ ડેઝી ભાંગી પડે છે. તે સ્વીકારે છે કે તેણે ટોમને પણ પ્રેમ કર્યો હતો. ઓ, તમે બહુ વધારે માંગી રહ્યા છો, તે ગેટ્સબીને કહે છે, મેં તમને પણ પ્રેમ કર્યો હતો. આ શબ્દો ગેટ્સબીના સ્વપ્નના આખા કિલ્લાને ધરાશાયી કરી દે છે. એની આદર્શ ડેઝી, જે ફક્ત એને જ પ્રેમ કરતી હતી, એવી ડેઝી તો અસ્તિત્વમાં જ નથી. વાસ્તવિકતા એના સ્વપ્ન કરતાં ઘણી જટિલ અને
નિરાશાજનક છે.
હારેલો, ભાંગેલો ગેટ્સબી અને વ્યથિત ડેઝી પાછા લોંગ આઇલેન્ડ જવા નીકળે છે. ડેઝી ગેટ્સબીની પેલી પીઢીકાર ચલાવી રહી છે. રાખની ખીણ પાસેથી પસાર થતી વખતે મર્ટલ વિલ્સન, જેણે ટોમ સાથે ઝઘડો કર્યો હતો અને જેને ટોમે પીળી કારમાં જોઈ હતી, તે રસ્તા પર દોડી આવે છે. ડેઝી તેને ટક્કર મારે છે અને મર્ટલનું તરત જ મૃત્યુ થાય છે. ગભરાયેલી ડેઝી કાર રોકતી નથી, ભાગી જાય છે. અને ગેટ્સબી ડેઝી પ્રત્યેની પેલી આંધળી ભક્તિમાં નક્કી કરે છે કે તે આ અકસ્માતનો દોષ પોતાના પર લઈ લેશે.
ઓહ, તે રાત્રે ગેટ્સબી ડેઝીના ઘરની બહાર ચોકી કરે છે. હજુ પણ કદાચ આશા રાખે છે કે તે એને બોલાવશે. તે નિકને પોતાના સાચા ભૂતકાળની વાત કરે છે, જેમ્સ ગેટ્સમાંથી જે ગેટ્સબી બનવાની અને ડેઝી સાથેના પ્રેમની પૂરી વાત. દરમિયાન દુઃખ અને બદલાની ભાવનાથી પાગલ થયેલો જ્યોર્જ વિલ્સન એ માની બેસે છે કે પીળી કારનો માલિક જ મર્ટલનું પ્રેમી અને હત્યારો છે, અને ટોમ એ ઠંડા કલેજે વિલ્સનને કહી દે છે કે કાર ગેટ્સબીની છે, પોતાને બચાવવા અને ગેટ્સબીને ફસાવવા.
અને પછી બીજા દિવસે બપોરે, જ્યારે ગેટ્સબી કદાચ પહેલી અને છેલ્લી વાર પોતાના સ્વિમિંગ પૂલનો ઉપયોગ કરવાનું નક્કી કરે છે, ત્યારે વિલ્સન ત્યાં પહોંચી જાય છે. તે ગેટ્સબીને ગોળી મારી દેશે અને પછી પોતે પણ આત્મહત્યા કરેલી છે. અમેરિકન સ્વપ્નનો પીછો કરનાર ગેટ્સબી, જેણે પોતાનું આખું જીવન એક ભ્રમણા પાછળ ખર્ચી નાખ્યું, એનું અંતિમ પરિણામ હિંસક અને એકલાવાયુ મૃત્યુ છે.
એ કદાચ વાર્તાની સૌથી કરુણ બાબત છે. એની ભવ્ય પાર્ટીઓમાં જે સેંકડો લોકો ઉમટી પડતા હતા ને, એમાંથી લગભગ કોઈ એના અંતિમ સંસ્કારમાં આવતું નથી. નિક એકલો જ બધી વ્યવસ્થા કરે છે. ફક્ત નિક, ગેટ્સબીના વૃદ્ધ પિતા અને પેલો ઘૂવડ આંખવાળો માણસ જે લાઇબ્રેરીમાં મળ્યો હતો, બસ એ જ હાજર રહે છે. અને ટોમ અને ડેઝી, એ લોકો તો શહેર છોડીને જતા રહ્યા છે, જાણે કશું બન્યું જ ન હોય.
હા, નિકનો ભ્રમ હવે સંપૂર્ણપણે તૂટી જાય છે. પૂર્વ છોડતા પહેલાં તે છેલ્લી વાર ટોમને મળે છે. ટોમ પોતાના કૃત્ય માટે કોઈ પસ્તાવો વ્યક્ત કરતો નથી. નિકનો અંતિમ નિર્ણય એકદમ સ્પષ્ટ છે. તેઓ બેદરકાર લોકો હતા, ટોમ અને ડેઝી. તેમણે વસ્તુઓ અને જીવોને તોડી નાખ્યા અને પછી તેમના પૈસા અથવા તેમની અપાર બેદરકારીમાં પાછા જતા રહ્યા અને બીજા લોકોને તેમણે કરેલો કચરો સાફ કરવા દીધો.
અંતે નિક ગેટ્સબીના ખાલી ઘર તરફ જુએ છે, પેલી લીલી બત્તી તરફ, અને ગેટ્સબીના સ્વપ્નને મોટા અમેરિકન સ્વપ્ન સાથે જોડે છે, પેલી ભૂતકાળમાંથી મુક્ત થઈને ભવિષ્ય તરફ જવાની શાશ્વત માનવઝંખના જે હંમેશા હાથમાંથી સરકતી જાય છે. નવલકથાની અંતિમ પંક્તિઓ આ ભાવને અમર કરી દે છે. તો આપણે આગળ વધતા રહીએ છીએ પ્રવાહની વિરુદ્ધ નૌકાઓ, અવિરતપણે ભૂતકાળમાં પાછા ખેંચાતા રહીએ છીએ.
ખરેખર આ કથા આપણને ઘણા સ્તરો પર વિચારતા કરી મૂકે છે. પેલું અમેરિકન સ્વપ્ન, એનો ભ્રષ્ટાચાર, વર્ગભેદની કઠોર વાસ્તવિકતા, ભ્રમણા અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ, પ્રેમનું આદર્શીકરણ અને તેની મર્યાદાઓ, અને સૌથી અગત્યનું ભૂતકાળનો પ્રભાવ અને તેને બદલવાની આપણી અસમર્થતા.
ફિટ્ઝગેરાલ્ડની શૈલી પણ અદ્ભુત છે. નિકનું કથન જે આપણને ધીમે ધીમે સત્ય તરફ લઈ જાય છે, પ્રતિકોનો સમૃદ્ધ ઉપયોગ, પેલો લીલો પ્રકાશ, રાખની ખીણ, ડૉક્ટર એકલબર્ગની આંખો, રંગોનો પ્રતીકાત્મક ઉપયોગ, અને સૌથી વધુ એમની કાવ્યાત્મક ગીતાત્મક ભાષા જે જાઝ યુગની ચમક અને ઉદાસી બંનેને જીવંત કરી દે છે.
ધ ગ્રેટ ગેટ્સબી આપણને યાદ અપાવે છે કે સ્વપ્નો જોખમી હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે તે ભૂતકાળ પર આધારિત હોય અને વર્તમાનની વાસ્તવિકતાને અવગણે.
અને તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે સંપત્તિ અને સામાજિક દરજ્જો હંમેશા નૈતિક જવાબદારીનો પર્યાય નથી હોતા, બલકે ઘણીવાર તે બેદરકારી અને વિનાશ તરફ દોરી જાય છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.